आचार्य जिन शासनों ने करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
रत्नकरण श्रावक आचार ऊपर डॉक्टर हरिभाई ना प्रवचनों श्लोक 12।
रत्नकरण श्रावक आचार मेरी ऊपर विवेचन चाले से बे वक्ते अपने 11 श्लोक पूरा करा से आज 12 श्लोक से 12 श्लोक ने अंदर निकांक्षित गुण नु लक्षण तो कैसे कर्म परवशे शांति दुखे ही अंतरित्तोदय पाप बिज्जे सुखे अनास्ता श्रद्धान आकांक्षा क्षणा स्मृता अमूर श्लोक छे। आ रत्नकरण सावकाचार्य छे ए दिगंबर ने श्वेतांबर बन्ने फिरका ने माननीय एवा आचार्य श्री समद भद्राचार्य એની રચના કરેલી છે। તો આ ગ્રંથ જે છે એ શ્રાવકના આચારનું વર્ણન કરે છે, પણ જૈનની અંદર આપણે શ્રાવક સાચા કહેવાય ક્યારે કે જ્યારે એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યાંથી શ્રાવક સાચા શ્રાવક નિશ્ચિત શ્રાવકની શરૂઆત થાય। એની પહેલા આપણે બધા શ્રાવકો એટલે વ્યવહાર શ્રાવકો
જન્મ શ્રાવક
એટલે જન્મથી શ્રાવક એ ઉપરાંત ભલે આપણે પોતાને શાસ્ત્રનું જ્ઞાન હોય અને દેવગુરુ શાસ્ત્રની વ્યવહારથી શ્રદ્ધા પણ હોય નવતત્વ આદિ આપણે જાણતા હોય પણ આપણને પોતાને એ જાણવાનું જે ફળ એટલે કે જે આત્મ અનુભવ એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાચા શ્રાવક પણ આવતું નથી। એટલા માટે રત્નકરણ સાવકાચાર્યની અંદર પ્રથમથી મોક્ષ માર્ગ શું એની શરૂઆત કરી છે, એમાં કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષ માર્ગ છે અને સમ્યક દર્શનની વ્યાખ્યા કરી તો એમાં પ્રથમ એ કહેવામાં આવ્યું કે સાચા દેવ સાચા ગુરુ અને સાચા શાસ્ત્રની જેને યથાર્થ શ્રદ્ધા છે તેને સમ્યક દર્શન છે। હવે એ પ્રમાણે પ્રથમ શ્લોક ત્યાર પછી સાચા દેવનું સ્વરૂપ શું સાચા ગુરુનું સ્વરૂપ શું અને સાચા શાસ્ત્રનું સ્વરૂપ શું એ બતાવ્યું એટલે કે જેને સમ્યક દર્શન છે એટલે કે જેને નિશ્ચય સમ્યક દર્શન છે કે જેને આત્મદર્શન થયું છે એવો જે જીવ હોય એ જીવ હંમેશા સાચા દેવ ગુરુ શાસ્ત્રને જ એને શ્રદ્ધા હોય બીજા કોઈની એને શ્રદ્ધા હોય નહીં કેમ કે એ પોતે જે અનુભવે છે એ વાત સાચા દેવગુરુ શાસ્ત્ર જે પ્રમાણે કહીતી એ પ્રમાણે જ પોતે પોતાના અનુભવી રહ્યા છે એટલે જે પણ એમને કંઈ કહ્યું છે એ પ્રમાણે જ પોતે અનુભવે છે એટલે એને થાય છે કે આ દેવગુરુ શાસ્ત્ર સાચા છે અને બીજા અનેક દર્શનો અત્યારે જે પ્રવર્તમાન છે એ પ્રવર્તમાન દર્શનોની એની શ્રદ્ધા હોય નહીં તો એવો જે સમ્યક દ્રષ્ટિ જીવ તો એનું પહેલું લક્ષણ એમને એ બતાવ્યું કે પોતાને આત્માનુભવ હોય સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય અને પછી એના મુખ્ય અંગ બતાવ્યા મુખ્ય લક્ષણો બીજા ક્યાં આ તો સમ્યક દર્શનને આપણે ઓળખવા હોય એની આ બધી નિશાનીઓ બતાવી છે એવું ઓળખાશે કેવી રીતે તો ઓળખવા માટે અને આપણે પોતાને જાણવા માટે કે ભાઈ આટલા આટલા તો ગુણો હોય, સમ્યક દર્શન એ કોઈ સામાન્ય વસ્તુ છે નહીં, આટલા ગુણો હોવા જોઈએ. તો એમાં પ્રથમ અંગ એ નિશંકતા. તો નિશંક એ ગુણ વિશે આપણે ગઈ વખતે વાત કરી. હવે નિકાંક્ષ, નિકાંક્ષિત ગુણ એટલે કે જેને કોઈપણ પ્રકારની કાંક્ષા નથી, કોઈપણ પ્રકારના જગતના પદાર્થોની આકાંક્ષા નથી. તો નિકાંક્ષિત ગુણની વાત આપણે આજ કરવાની છે. તો એનો હવે જે મૂળ શ્લોક આપણે વાત કરી એનો હવે અર્થ કહે છે કે જે કર્મોને આધીન છે એવા, જે નશ્વર એટલે કે અંત સહિત છે એવા, જેના ઉદયમાં આતરું પડે છે એવા, અને જે પાપના બીજરૂપ છે, કારણરૂપ છે એવા, ઇન્દ્રિય સંબંધી સુખોમાં અનાસ્થા સહિતની શ્રદ્ધા એટલે કે ઇન્દ્રિય સુખ પ્રત્યે ઉપેક્ષાપૂર્વકની શ્રદ્ધા, તે નિકાંક્ષિત અંગ કહેવાય છે. તો આટલી વ્યાખ્યા પ્રમાણે આપી કે કહું તો શું કે ઇન્દ્રિયના સુખો કેવા છે એનું વર્ણન કરેલું છે. આવા ઇન્દ્રિયના સુખોની જ્ઞાનીને ઈચ્છા છે નહીં. કેમ જ્ઞાનીને ઈચ્છા નથી? કે જ્ઞાનીએ પોતે પોતાના આત્મ એનો અનુભવ કરવાથી એને અંતરથી આત્માના સુખ પ્રગટ થઈ ગયેલું છે અને એ સુખની ધારા સતત ચાલુ એમને છે. તો અહીંયા કેવા ઇન્દ્રિય સુખોની આકાંક્ષા નથી, એટલે બીજા અર્થમાં કે અજ્ઞાની જીવ છે એને આવા ઇન્દ્રિય સુખની અંદર જ પ્રેમ છે, અને જ્ઞાની છે એને આવા ઇન્દ્રિય સુખમાં પ્રેમ નથી. તો ઇન્દ્રિય સુખની વ્યાખ્યા આ શ્લોકમાં બતાવી. તો શું પહેલામાં પહેલું કહ્યું કે જે નશ્વર છે, અંતરહિત છે. તો ઇન્દ્રિયનું સુખ કેવું છે? નશ્વર, નાશવંત છે, કાયમનું સુખ છે જ નહીં. પાંચે પાંચ ઇન્દ્રિયોના સુખો ખરેખર તો સુખ છે જ નહીં. પહેલી વાત તો એક જ છે, સુખ છે જ નહીં. ઇન્દ્રિયનું સુખ છે એ સુખ નથી, એ તો માત્ર દુઃખનો પ્રતિકાર છે. જેમ તાવ આવ્યો હોય તો દવા એનો પ્રતિકાર છે, ઔષધ છે, એમ આ દુઃખનો ઔષધ છે. પણ જગતના જીવો એને સુખ કહે છે તો અહીંયા સુખ તરીકેનું વર્ણન કરવામાં આવ્યું છે. તો પ્રથમમાં પ્રથમ વાત કરી કે નશ્વર છે, નાશવંત છે. કેમ? કે એક તો આ સુખ પરને આધારિત છે, પોતાને આધારિત નથી. તો આત્મસુખ છે, પોતાને આધારિત છે. બીજું, જ્યાં સુધી એ ઇન્દ્રિયના વિષયોનો સંયોગ રહે ત્યાં સુધી સુખ. લાડુ મોઢામાં હોય ત્યાં સુધી મીઠો, ગળે ઉતરી ગયા પછી પાછું મોઢું તો એવું એવું. એટલે આનંદ ગંજી મહારાજ કહેશે એક ઠેકાણે કે સાપ ખાય ને મુખડું થોથું એ ઉખાણો જાણ. કે છે કે સાપને કોઈને કરડે અને સાપને પૂછે એટલે કે તું આને ખા, આપણે કહીએ કે સાપ ખાઈ ગયો, આને આને શું સાપ ખાઈ ગયો. તો સાપને કહે તે જો આ મારું મોઢું ઉગાડ્યું, જો આમાં ક્યાંય છે કઈ, મેં ખાધો છે, મારું મોઢું તો ખાલી ને ખાલી જ છે. તો એમ કે ઇન્દ્રિયના સુખ હંમેશા ખાલી ને ખાલી જ છે. કેને કે નથી કેતા, આપણે કે ને સાપ ખાઈ ગયો, અને સાપને પૂછે તો સાપ કે જો મારું મોઢું ક્યાં, મેં ક્યાં ખાધું છે, મારું મોઢું જ ખાલી જ છે. એટલે કે ઇન્દ્રિય સુખ હંમેશા ખાલી ને ખાલી જ છે, એમાં કઈ છે જ નહીં, એમાં કસ જ નથી. માટે એને શું કહ્યું, સાપ ખાય ને મુકડું થોથી એ ઉખાણો જા. આવું ઇન્દ્રિયનું સુખ છે કે જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી એક, પછી એ જ વસ્તુ ખરેખર સુખરૂપ છે ના, એ જ વસ્તુ એ જ જીવને એક વખત, બે વખત, ત્રણ વખત, ચાર વખત, પાંચ વખત આપે, છઠ્ઠી વખત કે હવે નહીં. અમે નાના હતા જતા ત્યાં લગ્ન ની અંદર, તો તે વખત લગ્ન બધા આઠ દિવસ ચાલે, માંડવો નાખે એની બે એક દિવસ પહેલા જવું પડે, પછી માંડવો બે દિવસ હોય, અને પછી ચાર દિવસ જાનરી, અને પછી બે દિવસ બીજા, એટલે બધા થઈને આઠ દિવસ. તે આઠે આઠ દિવસ સવારથી સાંજુ તો બધી મીઠાઈ જ ખાવાની. તો હાથમાં દાળો થાય કે હવે આ તો દાળ ભાત કરો કે બીજું કઈ નથી, રોટલી બનાવવા જઈએ, કાં રોટલા બનાવો એવું કઈ ખીએ. કેમ કે થાકી જાય. એમ એનો અર્થ શું થયો કે ખરેખર એમાં સુખ નથી, આપની કલ્પનાથી માની લીધેલું કે ભાઈ આ લાડવા મને મળે તો ઠીક, પણ એ જ લાડવો બધાને આપો તો બધાનું સુખ જુદું જુદું. એનો અર્થ શું થયો, લાડવામાં સુખ નથી, સુખ તો તારી આસક્તિમાં છે. તને લાડવા પર જેટલી આસક્તિ એટલું લાડવામાં સુખ. લાડવામાં સુખ કેટલું? જેટલી લાડવામાં આસક્તિ. કોઈને શિખંડ ભાવે ને કોઈને શિખંડ ના ભાવે. તો શિખંડમાં સુખ હોય તો બધાને હરખું સુખ આપવું જોઈએ. અને એને શિખંડ એક વખત સુખરૂપ ને બીજી વખતે મન બરાબર વિરવાળો હોય, ક્યાંયથી ઘેરથી કઈ સમાચાર આવ્યા હોય કે ભાઈ ફલાણા ફલાણા જરાક બીમાર છે ને અહીં શિખંડ ખાવા બેઠો હોય, એ વસ્તુને સુખ આપે. કેમ કે એમાં છે નહીં, કલ્પિત છે. માત્ર જેટલી આપણી આસક્તિ છે, જેટલો આપણે રાગ કર્યો છે એટલું જ. અને ખરેખર તો બહુ આમ સૂક્ષ્મમાં જોવા જઈએ તો કઈ શિખંડનો પ્રવેશ આત્મામાં થતો જ નથી. કેમ કે શિખંડ તો જળ વસ્તુ છે, જળનો ચેતનમાં પ્રવેશ થતો જ નથી. જળનો ચેતનમાં પ્રવેશ થઈ શકે જ નહીં. અનાદિ એ મર્યાદા છે, જળ ચેતનનો ભિન્ન છે. કેવળ પ્રગટ સ્વભાવ એક પણું પામે નહીં, ત્રણેય કાળ દ્વય ભાવ. કોઈ દિવસ જળ ચેતન ન થાય, ચેતન કોઈ દિવસ જળ ન થાય. એટલે કે અનાદિ આ મર્યાદા છે, આવો સ્વભાવ છે કે એકમાં બીજાનો પ્રવેશ નથી. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. આ તો સિદ્ધાંતો છે બધા. ખરેખર તો શું છે, લાડવા આત્માને અડતા જ નથી, પણ લાડવાના સ્વાદનું જ્ઞાન આત્માને થાય છે. કેમ કે આત્માની અંદર જ્ઞાન કરી શકે છે ને, તો એ જ્ઞાનનો સ્વાદ આવે છે. અને મીઠો લાડવો છે તો મીઠો એવું જાણપણું આત્મા કરી શકે, જાણપણું આત્મા કરી શકે. જ્ઞાન તો કરી શકે, અમે જાણો તો આપણે જાણનું જ્ઞાન નથી કરી શકતા. જ્ઞાન તો આપણે આત્માનું સ્વરૂપ છે, કરવું જ્ઞાન કરવું આત્માનું સ્વરૂપ છે. તો જેવું છે કરે, પણ અજ્ઞાનીને એમ લાગે છે કે ખરેખર જ્ઞાનનો સ્વાદ છે. આ થોડું અઘરું છે પણ આ થોડું વાત તો કરી દઉં. ખરેખર જ્ઞાનનો સ્વાદ છે, પણ અજ્ઞાનીને એમ લાગે છે કે લાડવામાંથી આવ્યો છે. ખરેખર લાડવો આત્માને અડતો જ નથી, આત્માને લાડવાને કોઈ સંબંધ જ નથી. કેમ કે કોઈ દ્રવ્યને કોઈ દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અવસ્થિત છે. અને એક દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં બીજા દ્રવ્યના ક્ષેત્ર કાળ ભાવનો પ્રવેશ થતો જ નથી. કેમ કે અનાદિ મર્યાદા છે. અને જો પ્રવેશ થાય તો શું થાય, તો આ જગત આવું રહે નહીં. કાં તો જીવનો નાશ થાય અને કાં તો જળનો નાશ થાય. તો એવી અનાદિ મર્યાદા છે, સ્વભાવ છે. એ સ્વભાવ કોઈ દિવસ જાય નહીં, એટલે કે લાડવો આત્માને સ્પર્શતો જ નથી. લાડવાનું જ્ઞાન છે, એનો સ્વાદ છે. અને જ્ઞાનમાં રાગ થયો, શું એ સ્વાદ આવ્યો, એ સ્વાદમાં જીવને રાગ થયો, તો એ રાગ અને સ્વાદનું એ જ્ઞાન કરી રહ્યો છે. રાગ છે પોતાની પર્યાયમાં થાય છે. આ થોડુંક જ્યાં સૂક્ષ્મ છે, પણ તો શેનો સ્વાદ છે, પોતાના જ્ઞાનનો સ્વાદ છે. બીજાનો સ્વાદ છે નહીં, પોતે જે જ્ઞાન કર્યું અને સાથે એ મીઠાશમાં રાગ હતો એનો એને સ્વાદ આવે છે. લાડવાનો સ્વાદ જ નથી આવતો. વાત તો ખરેખર આમ છે કે લાડવાને ને આત્માને કોઈ સંબંધ જ નથી. આ નિશ્ચયથી ખરેખર આમ ભાત ખરેખર આમ છે. તો આવો જે પર પદાર્થ, તો એને શું કે નશ્વર છે. કેમ કે જેટલી વખત હોય તમારા સંબંધ એટલી વખત તમને એ સુખરૂપ લાગે. નવી મોટર આવી હોય તો અમારે નવી મોટર લાવેલા, અમારે એક દેસાઈ કરીને અમારા મેનેજર હતા, ભૂલે છું કે ક્લબમાં લાવેલા, હું રોટરી ક્લબનો મેમ્બર હતો. એક બીજા મોટર જરાક શેક ફટકાળી, તે શેક જરાક જરાક ડાક ખોબો પડી ગયો જરાક એક સેજ. તો દેસાઈ આકુળ વ્યાકુળ થઈ ગયા. તો નવી હતી ને મોટર, એટલે આ તો શું હતું કે નવ દાડા સુધી એની બહુ એની પર પ્રેમ હોય તો કઈ બોલ્યા. અને બીજી વખતે વધારે ગોબો પડ્યો તે વખતે કઈ ના બોલ્યા ચાર મહિના પછી. કેમ કે પછી એનો પેલો ધીરે 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 મોં ઉતરી ગયો. અમારે એક ત્રિવેદી કરીને ડાક્ટર હતા, એ મોટર લાવેલા, તે પોતે મોટર લાવ્યા છે. તે અમે બધા જે હતા એના ટચમાં એ બધાની ઘેરે આવ્યા, એ મોટર લાવ્યા છે. તો એવો બધો સ્વાદ કેટલા દિવસ? નવ દિવસ. આપણે તો કહેવત જ છે ને, તો આ બધા સ્વાદો ક્ષણિક છે. આ એ વાત કરે છે, આ સ્વાદો કેવા છે? ક્ષણિક છે, એ તમને પરમેનન્ટ સ્વાદ આપી શકે નહીં. અને એક વસ્તુ એને વસ્તુ તમને ફરી વખત સ્વાદ ના આપે, એવો ને એવો એવો સ્વાદ ના આપે. નાનપણમાં હતા તે આપણે પેલા ઘર માટીના બનાવતા, એમાં જે ભૂલી જાય કે કોઈ તોડી નાખે ઝઘડો, ને હવે એવું ઘર ઉપર આપણે પ્રેમી નથી થતો. ગિલ્લી દંડા રમતા, તો ગિલ્લી દંડા ઉપર હવે રમવાનું પ્રેમ થાય. મારે એમાં છબીલભાઈ ગિલ્લી દંડા રમવા બેસીએ તો સાવ બધા હસે. નાનપણમાં અમે બે રમતા હતા તો એમાં બહુ સ્વાદ હતો. દોડે ખાવાનું નહીં, ખાવાનું પછી. એકદમ બહુ જ્યારે રમત જામી હોય તે વખતે ખાવાનું પણ ખાધું નથી ને પાસે જોડાઈ ગયા નથી. તો આ તો બધું એવો સ્વાદો છે બધા. તો એનો અર્થ કે એમાં કઈ એવું છે નહીં. તો અહીંયા એ વાત કરી છે મહાપુરુષો, બધી વાતો બહુ એક્ઝેક્ટ કરે. શાસ્ત્રમાં બધી વાતો બહુ એક્ઝેક્ટ હોય છે. મેં જયારે આગુ પાછું થતું હતું ને, અમે એ વાત પહેલામાં પહેલું મેં કહું કે નશ્વર છે. પેલું શું કહ્યું? નશ્વર નાશવંત છે. એના જ્ઞાનીને જે સુખ છે એ વિનશ્વર છે, એનો નાશ થતો નથી. આવ્યું એ આવ્યું, પછી એ જાય નહીં. ક્યારે પણ સૂતા હોય ત્યારે પણ એનો સુખનો પ્રવાહ એમને ચાલુ ને ચાલુ હોય છે. ભલે ને સૂતા ઉઠે, એ પ્રવાહ એનો બંધ જ થતો નથી. એ સુખનો પ્રવાહ જે છે, પ્રવાહ બંધ થતો નથી. જેમ આપણે ત્યાં હોય છે ને પેલા હા વિરમગામ ને એની બાજુ તો બોર આપણે કરવામાં આવે છે, તેમ ઉછળતા પાણીના બોર. તો એક વખત પાતાળ ફૂટ્યું ફૂટ્યું, પછી પાણી બંધ ન થાય 20 વર્ષ. એનો કઈ મોટો બટરો પણ મૂકવી ન પડે, પાણી આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. તો કેટલા વર્ષ સુધી આવે? 20-20 વર્ષ, 25-25 વર્ષ સુધી કન્ટિન્યુઅસ એને બંધ ન કરાય એવો પ્રવાહ જ અંદર જોરદાર. એમ જ્ઞાનીને અંદરથી આત્મામાંથી પ્રવાહ ચાલુ થઈ જાય છે. એટલે અમારે દાસન દાસ મહારાજ હતા, તેમ ઘણી વખત કહેતા કે ભાઈ પાતાળ ફૂટું, પાતાળ ફૂટે પછી કઈ વાંધો નહીં. જ્ઞાનીને પાતાળ ફૂટી ગયું કે એટલે એને પ્રવાહ ચાલુ થઈ ગયો. તો આ પછી બીજું કહે છે આગળ, જેના ઉદયમાં આતરું પડે એવા છે, એટલે કે એના ઉદભવમાં કન્ટિન્યુઅસ એનો ઉદભવ છે જ નહીં. ત્યાં સુધી સંબંધમાં હોય ત્યાં સુધી એ થાય, વળી પાછું બંધ થાય, વળી પાછું થાય, વળી પાછું બંધ થાય, એ પ્રમાણે ઇન્દ્રિયના સુખો છે. એટલે ઇન્દ્રિયના સુખો ક્ષણિક છે. હવે આ ત્રીજું કહ્યું કે જે પાપના બીજરૂપ છે. આ એક મોટી વાત કરી. સો ઇન્દ્રિયના સુખો છે એ પાપનું બીજ છે. કેમ પાપનું બીજ છે? કે પાપ એને ભોગવાતા નથી. માટે કોઈ પણ ઇન્દ્રિય સુખ પાપને આપણે ભોગવી શકીએ જ નહીં. બધાની અંદર હિંસા રહેલી જ છે અને બધાની અંદર આસક્તિ રહેલી છે. જેટલી આસક્તિ એટલું પાપ છે. પાપ કેટલું? જેટલી આસક્તિ એટલું પાપ. તીવ્ર આસક્તિ તીવ્ર પાપ. તો એ પાપનું બીજ છે. એટલે કોઈ ઇન્દ્રિયના વિષયો હિંસા વિના ભોગવી શકાય જ નહીં. બે પ્રકારની હિંસા, દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા, બંને પ્રકારની હિંસાઓમાં થાય. દ્રવ્ય જો આપણે ખાઈએ એટલે કેટલાનો, પાણી પીએ તો કેટલા જીવોનો સંહાર થાય. છકાઈના જીવો જૈન દર્શન માને કે છ છકાઈના જીવો છે જ, તો પાણીમાં પણ જીવો છે જ. તો જેને પાણી શરીર છે એવા જીવો, પાણીમાં ત્રસ જીવોની વાત નથી, હાલતા ચાલતા નહીં, આ તો જેનું શરીર પાણી છે એવા જીવો છે. તો એવાનો હિંસા થાય તો આપણે પાણી પીએ, આપણે ખાઈએ, આપણે ચાલીએ, એટલે વાયુ કાઈના જીવોની હિંસા થાય. કે બહાર જવું હોય કે સિનેમા જવું, પણ સિનેમા જોવા જઈશ તે વખતે તું અહીંથી જઈશ તો ખરો કે નહીં? તારી મોટર છે, ઘણા વખતે મારે ત્યાં બહુ વાત થતી. તો અમારે પાલનપુર વાળા બધા બહુ એમાં પૈસાદાર ઘણા થઈ ગયા છે. એમાં અમારે ત્યાં હવે પાલનપુરમાં 300 કરોડપતિ થઈ ગયા છે. તે પાલનપુરથી જાય તો ત્યાંથી ટેક્સી કરીને જાય. 200 રૂપિયા અમારે ત્યાં છે પાલનપુરથી બોમ્બેની ટેક્સી. 1100-1200 રૂપિયા લે બસ ટેક્સીમાં જાય. એટલે પણ કે તારું પણ કે ટેક્સી અને ટેક્સીનું મીટર ફરે છે, પણ સાથે સાથે એના પાપનું મીટર ફરે છે એને ખબર નથી હોતી. કે કોઈ પણ વ્હીલ પાપ વિના ફરતું નથી. અને એ પચોમાસામાં જાય લાગાવે તો એને કઈ નહીં, પેલો પૈસાનો પેલો નિસ્સો ખરો કે નહીં. અને જેને નવું હોય તો બીજો ગાડીમાં જવાનો જ છે, ને ગાડીમાં જઈએ તો ગાડી તો આપણા માટે થોડી જાય છે, આપણે નહીં જઈએ તો જવાની જ છે, તેમાં બહુ ઓછું પાપ આપણને લાગે. પણ ના, પેલું અભિમાન અમે કઈ છીએ. કોઈક તમારે થાય કે આવું કે મોટરના સ્ટેન્ડ ઉપર આપણે ગયા, એટલે ગયા અને 5 મિનિટ પેલા 15 મિનિટ પેલા મોટર ઉપડી ગઈ, તો જેને ખખડાટ વધારે હોય ટેક્સી કરી લઈએ, પણ જેને ખખડાટ ન હોય તો કે આપણે બીજી મોટર 2 કલાક પછી મળવાની છે, પછી જાઓ બે નહીં રાતે વિચારો શું કરે. એટલે પૈસા એ મોટું પાપ શક્તિ છે. જો પૈસાનો વિવેક ન હોય તો જગતની અંદર મોટા મોટું અગર કોઈ પાપ, પાપ પૈસા એટલે પાપની શક્તિ, જેની પાસે પૈસા વધારે એની પાસે પાપ શક્તિ વધારે, એનો ઉપયોગ એ કરે એટલે પાપ બંધ એને રહે નહીં. સિવાય કે જાગૃત જીવ હોય એ દયા દાન વ્રત ભક્તિ આદિ એ બધી બાબતોમાં ઉપયોગ કરે તો નહીં, બાકી તો પૈસાનો શું ઉપયોગ થાય. આ ફર્નિચર જૂનું થઈ ગયું, એની ફેશનો લે, આ ઘર નાનું છે મોટું ઘર કરો, આ ગાડી આ ઠીક નથી, આપણે રોલ્સ રોય લાવો. એટલે પછી રોલ્સ રોય લાવો કે આ લાવો, અમે તને શું વાંધો છે, હમણાં તો તને ખબર પડે લીધે તો એની ઉપર હાથ ફેરવતો હતો, બહુ સારી કરતો હતો, હવે હું વાંધો પડી ગયો તને એકાએક. ના, પેલો ખડખડાટ છે ને, અમે કઈક છીએ બતાવે હું બીજું મોટરમાં, તમે એ મોટર લઈ જાય, આ મોટર લઈ જાય, બીજું શું કરે, કારખાને ક્યાંય નોકરીમાં લઈ જાઓ કે અગર તો ક્લિનિકમાં લઈ જાઓ, ડોક્ટર હોય તો ક્લિનિકમાં, એ લોકો વધારે લે તો ક્લિનિકમાં લઈ જાઓ, તો આ લઈ જાય મોટર, પેલી જાઉં છું તો આ તો અમે છીએ કઈક, અમે કઈ જેવા તેવા નથી. એ બધા અભિમાન, અભિમાન એટલે પાપ, એ બધા પાપના પોષક છે. જાગૃત ન હોય તો મનુષ્ય ભવની અંદરથી એમાં મનુષ્ય ભવની અંદર પાપાનું બંધન પુણ્યનો ઉદય હોય તો એવા પૈસાની સામગ્રી આપણે ઘણી મળે, અને એ સામગ્રી આપણી પાસે પાપ કરાવીએ ને આપણને તેજ ગતિમાં જ લઈ જાય, એમાં કોઈ અપવાદ નથી. પૈસા દરમાં 1% સુધી બાકી બધા તેજ ગતિમાં જ જવાના, એમાં જરાય અપવાદ વિનાની વાત છે. વસ્તુ જ આમ જ છે, કરે હું આજ કામ કરે, બીજું શું કરે. અમારે એક ભાઈ છે, દીકરા લગ્ન થયા આપણા રસિકભાઈ દીકરાના, તે વેવાઈને કહેવાય કે ભાઈ સાહેબ તમે આ બિચારા બહુ આમાં બહુ માનવા વાળા, તો કે ભાઈ ઓછામાં ઓછી એમ કે તમે આ શણગાર ભગા ફૂલો ફૂલોને ઓછો કરજો. તે પેલે ઊંધું લીધું, એમ કે વેવાય આવ્યા છે કેવા, એને આ મંડપ બરાબર કરવો જોઈએ, 20,000 રૂપિયાના ફૂલ. આ હું તમને હકીકત કહું છું. રસિકભાઈ કે આ તો હું કરવા ગયો હારું ને, કે આને આમ લીધું ને કે ઉલટું કે વધારે, 20,000 રૂપિયાના હતા એક રાતને માટે 20,000 રૂપિયાના ફૂલ. અત્યારે બોમ્બેમાં ચાલે ભાઈ, તમે જાણો છો ને, ચાલે પેલું એ કે પાછી તો વાળી તક ખાલી કરવાની હોય, કેમકે બીજો નોંધાઈ ગયેલો હોય, 24 કલાક પછી બીજો નોંધાઈ ગયેલો હોય. હવે આ હિંસા આનું પાપ કેમ, પેલા પૈસા અમે કઈક જેવા તેવા નથી, પણ એને જેવા તેવા નથી, પણ એનો ઉદય આવશે ને ત્યારે તારે આંખમાં આંસુ પડશે, એ લોવાવાળો નહીં મળે. ભાઈ કાંજુ મેં વખત ગયા હતા મુંબઈ ની અંદર કોઈના ઘરની અંદર, આમ બધે જોયે બધે પાલીસ બધે પાલીસ દેખ્યા, અમે આમ જોયું પછી કે મને એવો વિચાર આવ્યો કે આ જીવ પાલીસ માંથી કેદી નીકળશે, એટલે એનો એટલે એમ કે એનો આ પાલીસમાં ઉત્પન્ન થશે એમ, ઝીણા જીવડા તરીકે આ નીકળશે કે નહીં કે પાલીસમાંથી, જ્યાં જોઈએ કે પાલીસ. તો જ્ઞાની તો આવું જોઈને આવો વિચાર આવે, તો આ બધું એ પાપ, આ પાપની વાત ચાલે છે ને, એટલા માટે આ બધી આ પાપ ઇન્દ્રિયના વિષયો એટલા હું આ તો દેખાય સારું લાગે, બીજું તો કઈ નહીં, ફર્નિચર દેખાવાનું શું આવે, જ્ઞાની અંતરમાં નહીં એવું કઈ નહીં. કોઈ પડદો જતા એક વખત બોમ્બેમાં તો સ્મશાન જોયું, તો ગમે તક આ જગતને સ્મશાન રૂપ જ જોયું છે, એને સ્મશાન જોઈને વૈરાગ થાય, અને આગાખાનનો મેલ જોયો, આમાં કોણ રહેશે એમ કે પછી તો આખી દ્રષ્ટિ બધી ફરી જાય છે. તો આ અને પાપ બીજની વાત ચાલે છે, ઇન્દ્રના વિષયો પાપ બીજ છે. અને પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જે દુઃખ જે નું ફળ દુઃખ છે એને કોણ સુખ કહે? ઇન્દ્રિયના ભોગો તો કેવા છે, મીઠા ઝેર જેવા છે. મારા વિના નહીં રે, મીઠું ઝેર મીઠું લાગે પણ મારશે તને ભાઈ, મારશે એવો મારશે કે તું માતાનું માથું ઊંચું નહીં થાય. પણ જીવ વિચારતો નથી, કરી જાય પાપ, કરી જાય કરી જાય કરી જાય. તો પાપનું બીજ છે એમ કહ્યું, પાપનું બીજ કહ્યું. કયો હોય દરેકે દરેક ની અંદર પાપ જ છે, દરેક ઇન્દ્રિયના વિષયોની અંદર પાપ છે. પ્લેસ નિહાળી લ્યો, પાપી ના થઈશ, સાદી ના પહેરે તો પછી પૈસાની ખબર કેવી રીતે પડે બીજાને? સાદી પહેરે તો કઈ રીતે ખબર પડે? એટલે સાડી પણ એને ખબર છે કે કેટલા મહેરા મહેરા પછી આ સાડી થઈ છે, કેટલા મરે. એમ કોઈ પણ વસ્તુ સાદી સાડી હોય તો પણ હિંસા વિના થયેલી બતાવો મને એક પણ વસ્તુ. અને પચાક પડી હોય, અમારે એક બેન આવ્યા હતા, આ બધી વાતો ચાલતી હતી આ સોનગઢની અંદર, આ બેઠો ને બધી વાતો. તો મેં એને પૂછ્યું કેટલી સાડી છે, તો કે 50 તો હશે. તો મેં કીધું હવે તમે નક્કી કરો કે આવતા 5 તમારે કોઈ સાડી લેવાની નહીં. પણ કે નવી ફેશન, હવે હાવ ભંગાર જેવી ફેશન હોય તો એ લીધા વિના નરી બૈરા. ભંગાર જેવી ફેશન ની હોય ને, પણ નવી, પણ આ જે તું નવી અત્યારે કહે છે તો આ તે તારે અંદર લીધી છે, નવી તે લીધી, તારે નવી ફેશન ની હતી, હવે કઈ ક્યાંક જૂની થઈ ગઈ. ના ચાલે જ નહીં. તો આ બધી વસ્તુઓ છે, નાની બાબત, આ બધી પાપનું સ્થળ છે. આ કેવું છે, વધારે આપણા જીવનમાં આ બધું આ પાપ જ. પચામાં બધું પચાવ હોય તો તારે 50 સાડી છે અને હવે દર વર્ષે એમાં 5-10 વધારો કરી જાય, 5-5-10 વધારો. આ લોકો બધા બધે આ ઘરઘરની છે, આ વાત આ ઘરઘરની કથા છે, કાં થોડી એક ઘરની કથા છે બેનની, આ બધા ઘરમાં આ જ કથા છે. અહીંયા 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 કોઈ ન પહેરે સાડી તો સાડીઓ પડી હોય, દર વર્ષે એક બે આવે નવી વધે જાય. પણ હું છે પણ તારે કઈ જરૂર ભરું તો નહીં પસંદ નહીં. હમણાં નવું ભરત આવ્યું છે, કાંઈ આ પહેરે આ સાડી પહેરી પહેરે આ બે આ પહેરે છે અહીંયા સાડી. ખૂબ દાડો એક વખત આને મેં જોયા બે ની સાડી પેલા ત્યાં જ્યાં હતા નવરાત્રીમાં, ત્યારે એક દિવસ તો પછી દર વર્ષે 2-4 વધારો કરે. એ પાપ વિના થાય છે? મારે તો પાપ બતાવું છે જે કઈ છે, મારે તો પાપ વિના થાય છે સાડી તમે મંગાવો છો. અને ઇટ ઇઝ અ યુઝલેસ લાઈંગ આઈડલી પડી રહી છે, હાવ નકામી પડી રહી છે. એની મેં જો આવી હોય તો બીજા 4 બતાવે. અમે છીએ, અમે કઈક છીએ, પણ ભાઈ કઈક સીવાનો પછી જે વખતે ઉદય આવશે તે વખતે. એટલે મહાપુરુષે એક વાત કરી કે ભાઈ બાંધતી વખતે તું ચેતતો રહે. કૃપા તો બહુ સરસ વાત કે બાંધતી વખતે તું ચેતતો રહે, એવા બાંધતો નહીં. ઉદય વખતે પછી તું ફાફા હાફડો ફાફડો થાયશ તો એના કરતા બાંધતી વખતે ચેતતો રહે ને. ન બંધાય એવું કરીને, બંધાયા પછી એક કાંટો લાગ્યો હોય તો તારાથી સહન કરી શકતો નથી તું. તો જે મિથ્યાત્વના ઘરમાં અનંત દુઃખ રહ્યા છે એનો તે કદી વિચાર કર્યો છે? મિથ્યાત્વના ગર્ભમાં અનંત દુઃખ, અજ્ઞાનના ઘરમાં અનંત દુઃખ છે. જ્યાં સુધી જ્ઞાન નહીં થાય ત્યાં સુધી દુઃખનો પ્રવાહ કદી ટળશે નહીં. એ કાંટો તું સહન કરી શકતો નથી, લાગ્યો હોય એક માથું દુઃખ એક તાવ નથી. તો આ મિથ્યાત્વના ગર્ભમાં ભગવાન કહે છે કે અનંત દુઃખ પડેલા છે તો તું વિચાર કેમ કરતો નથી? પછી કોઈ વિચાર કરતો નથી. મનુષ્ય બહુ એમને 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 નીકળી જાય અને પછી પછી તો ઢોરમાં જવાનું. ભાઈ કેમ કેટલી તૈયારી નહીં કરી હોય તો ક્યાં જશે? મનુષ્ય બહુ ગુમાવી દેશે ને દુઃખની પરિપાટી ચાલુ છે. તો પાપનું બીજ છે, તો આ પાપનું બીજ છે ઇન્દ્રિયના વિષયો, અને ઇન્દ્રિયના વિષયો હંમેશા મોક્ષનો પ્રતિપક્ષ છે. એટલે મહાપુરુષો કહે છે કે રવિ રજની બંને એક સાથે ના રહી શકે. ઇન્દ્રિયના ભોગો પણ મારે જોઈએ છે ને આત્માનું સુખ પણ જોઈએ છે, ભાઈ બને નહીં. પ્રકાશ અને અંધકાર બંને સાથે રહી શકે એમ જ નથી. ઇન્દ્રિયના વિષયો અને આત્માનું સુખ પ્રતિપક્ષ છે એટલે રહી શકે. વિષય રૂપ અંકુશથી ચડે જ્ઞાન અને ધ્યાન, ને જ્ઞાન અને ધ્યાન વિના આત્માનો સુખની પ્રાપ્તિ થતી નથી. અને વિષય સુખથી જ્ઞાન અને ધ્યાન તો ટળી જાય છે. વિષય વિકાર અંકુરથી તળે જ્ઞાન અને ધ્યાન, જેમ લેસ મદિરા પાનથી છાકે જેમ અજ્ઞાન. થોડુંક પણ દારૂ પીધું હોય તો જેમ છકી જાય માણસ પોતાનું ભાન ના રહે, એમ ઇન્દ્રના વિષયોની અંદર જે ડૂબી જાય છે. એને માટે આ તરફ આવવાનું, જ્ઞાન માર્ગમાં આવવાનું નથી. એટલે કૃપાળુદેવ કહ્યું છે કે જેની ઇન્દ્રિયો વિષય સુખથી આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ ક્યાંથી હોય. એક વાક્ય લખ્યું છે, જેની ઇન્દ્રિયો આર્ત છે, દુઃખરૂપ છે, આર્ત કીધું, હા દુઃખરૂપ છે, ઇન્દ્રિયના વિષયો છે પણ દુઃખરૂપ છે એમ કહ્યું, ત્યાં એને શીતળ એવું આત્મસુખની પ્રાપ્તિ હોય જ નહીં. તો આ એનો પ્રતિપક્ષ છે. તો આ છે ને આ છે બે, આ બે એક મેનમાં બે તલવાર ચાલે એવું છે. કાં તો આ ને કાં તો આ, બે વાત સાથે રહેવાની નથી. બે વાત સાથે રહી શકે એમ છે નહીં. સંસારને રાખવો છે અને મોક્ષને કરવું છે, બે વાત સાથે રહે નહીં. પણ ત્યાં હું જાઉં ઈડિયાથી કે કોક આવે, આપણે બધું ઠીક છે કે હા છોકરા છે કારખાનું ચલાવે છે, આમ નિરાશ છે એટલે એની હજી દ્રષ્ટિ કારખાનામાં છે. કારખાનું ઈ ચલાવે છે એટલે અહીં આવ્યા છે, છોકરા જો ન ચલાવે તો ચલાવવા જાય શું, એટલે પાછું ધ્યાન રાખે કેમ છે એવું, અહીં બેઠો હોય તો એ ધ્યાન રાખે ત્યાંનું. તો આ બધી બે વાત ચાલે નહીં. એટલે કે હવે આ ઠીક ઠીક ચાલે છે એટલે અહીંયા પણ હું થોડુંક કરું. પણ આ માર્ગ એવો છે કે બે વાત નથી ચાલતી, મારે તો એ કેવું છે કાં તો તમે આ લ્યો ને કાં તો આ, બે વાત સાથે ચાલી એવું છે નહીં. અમારે આ સંસારે સુખ હોય ને આત્માનું સુખ હોય તો એ ના પડે, ભગવાન ના પડે. આ તો પાપનું બીજ છે, પાપથી ધર્મ થતો હોય છે. તો અહીં એક વાત એ કરી કે પાપનું બીજ છે, પાપનું બીજ એટલે દુઃખનું બીજ છે. અને મહાપુરુષ કયો પાપ થાય એટલે શું, તો કર્મનો બંધ થાય. અને કર્મના બંધનું જયારે ફળ આવે ત્યારે દુઃખ સિવાય કઈ આવે નહી. કર્મ અષ્ટ પ્રકારનું, આપણા આઠ પ્રકારના કર્મ છે ને, કર્મ અષ્ટ પ્રકારનું. વિપાક સમયે જેહ નું ફળ દુઃખરૂપ છે. બધા કર્મ દુઃખરૂપ, મારે તો શું કહ્યું કે સાતાવેદને દુઃખરૂપ, સાતાવેદને સુખરૂપ નથી. કર્મ અષ્ટ પ્રકાર જેને દેવે કહ્યું, પરિપાક સમયે જેનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. કોઈ કર્મથી સુખ છે જ નહીં. આ તો વાત એક જ છે, પાપ છે કે પુણ્ય છે, બે કર્મ છે, બે થી જે બંધાય એનું ફળ દુઃખ જ છે. તો આ પાપનું જે બીજ છે એ બીજ થી આપણે જેટલા દૂર રહીએ, એટલે આ પુરુષોએ ઇન્દ્રિયના વિષયોથી જેટલા દૂર રહે તો જ મુમુક્ષતા. મુમુક્ષતામાં પેલા આ વાત કરી, ચાર લક્ષણ મુમુક્ષતાના બતાવ્યા, જીતેન્દ્રિય પણ સરળ પણ મધ્યસ્થતા અને સૂક્ષ્મ બુદ્ધિ. કૃપાળુદેવ વાત કરી કે પાત્ર જીવના લક્ષણ શું, તો કે જીતેન્દ્રિય તે અમુક શબ્દ, જીતેન્દ્રિય પણ હોવું જોઈએ. જ્યાં સુધી આપણે જીતેન્દ્રિય ન હોઈએ એટલે વિષયના સુખ પ્રત્યે આસક્તિ ન હોય તો જ આ માર્ગમાં પ્રવેશ થઈ શકે છે. પછી પેલા ધીરે ધીરે આ બધું કઈ ચપાટા બંધ આવી જાય હાથમાં એવું નથી, પણ આ કરવા યોગ્ય છે એવું નક્કી કરીને જેટલું બને ધીરે 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 આપણે એમાં ઓછું ખાવું તો પડશે. મારે ખાવું તમારે ખાવું છે, પણ ઓછામાં ઓછું કેવી રીતે, કેટલા ઓછામાં ઓછા પાપે આપણે ખાઈએ એ આપણે ધ્યાન રાખવાનું. ઓછામાં ઓછું પાપ કેમ થાય, તો એમ દરેક આપણી પ્રક્રિયા, દરેકે દરેક ક્રિયાની અંદર ઓછામાં ઓછું આપણે પાપ કેમ થાય. પછી ખાવું પીવું સૂવું બેઠવું વેપાર પાણી આ તે ધંધો બધું બધાની અંદર આપણે કેમ ઓછામાં ઓછું થાય એનું લક્ષ્ય. એટલે આપણે કહીએ છીએ 25 પ્રકારના કર્મદાની ધંધો ન કરાય, વાણીઓ કોલસાનો વેપાર ન કરે, વિષનો વેપાર ન કરે, બધા 25 પ્રકાર છે વેપાર. આપણે ચામડાનો વેપાર આદિ એવા વેપાર આપણાથી થાય નહીં. તો ખેતી આ બધી ઘણું એ બધી 25 પ્રકારના કર્મ ધંધો કહે છે. તો શું કીધું, પાપનું બીજ છે એવા, અને ઇન્દ્રિય સંબંધી સુખમાં આને જ્ઞાનીની ઉપેક્ષા છે, આકાંક્ષા નથી જ્ઞાનીની. તો આ કે ઇન્દ્રિયના વિષયો જે છે તે પોતે પરાધીન છે, બીજાના આધારે છે. એટલે કે સંયોગી સુખ હોવાથી, જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ થવાનો, થવાનો અને થવાનો જ. સંયોગ હોય ને વિયોગ ન થાય એવું બનવાનું નથી, સંયોગ હોય અને વિયોગ ન થાય એવું બનવાનું નથી. કાં તો આ ઘર આપણે છોડીને જતા રહીશું, આ ઘર, કાં તો એનો નાશ થશે. 500 વર્ષ પછી આ ઘર રહેવાનું છે, 200 વર્ષ પછી આ ઘર રહેવાનું છે, કાં તો એનો નાશ થશે, આપણે છોડીને જતા રહીશું. બેમાંથી એક વસ્તુ થશે. પણ સંયોગ છે એનો વિયોગ થવાનો, થવાનો જ છે, એવું બનવાનું નથી કે સંયોગ છે. તો જે દિવસે સંયોગમાં પ્રીતિ કરી ત્યારથી આપણે દુઃખનું બીજ વાવી દીધું. સંયોગમાં સુખની જે દિવસે કરી વાત, તે દિવસથી દુઃખનું બીજ આપણે વાવી દીધું. એટલે ઉગવાનું, કેમ કે એનો વિયોગ થવાનો, ને થવાનો, એવું બનવાનું થોડું છે. કે જેને આપણે સુખના સાધનો માન્યા છે, કે પૈસા છે, કે ઘર છે, કે પત્ની છે, કે આ એ બધા જે સુખના સાધનો માન્યા છે, એનો એકેનો વિયોગ નથી થવાનો, એવું તો છે જ. વિયોગ થવાનો, ને થવાનો, બે હાથે મર્યા છે. કોક અકસ્માત બને કોક વખતે, રેર થિંગ. બાકી વિયોગ છે ને છે, અને જે દિવસ વિયોગ છે ત્યારે જે બાકી રહેશે એને દુઃખ છે ને છે જ, બાકી રહેશે. કેમ કે એને સુખ માન્યું, જેટલા પ્રમાણમાં એને સુખ માન્યું હશે એટલા પ્રમાણ. અને લોકો કોઈ દિવસ આ બાબતનો વિચાર કરીને તૈયારી કરતા, પણ આ વસ્તુ બનવાની જ છે. આ કોઈ શાસ્ત્રની વાત છે, અધરોજની વાત છે, પણ આપણે કોઈ વિચાર જ કરે નહીં જીવ કે ભાઈ આ મારું પછી શું થશે, કે આ કેમ થશે, કાંઈ વિચાર ન કરે. અમારે એક ભાઈ હતા, ડોક્ટર બાવીસી કરી છે, ના સાડુ ભાઈ હતા, એ બિચારા પ્રોફેસર, બહુ સારી પોસ્ટમાં હતા, સારાભાઈ કેમિકલ બરોડાની અંદર. તો એકાએક એમના પત્ની 50-22 વર્ષની ઉંમરે, એમની ભાઈની બહેનની પણ એટલી લગભગ. તો રાત્રે 11 વાગે તો બે વાતો કરતા હતા સુધી, અને એની દીકરીની હગાઈ કરવાની હતી, એ બધી ધાંગધ્રામાં, ધાંગધ્રાની અંદર કરવાની હતી. તો કઈ કન્યા જોવા જવાનું હતું ને એવું બધું હતું, પ્રોગ્રામ બધું ગોઠ, પિચરા ગોઠ, એ બધી વાત કરીને હોઈ ગયા. તો હવારે બેન જાયગા જ નહીં, હાર્ટ પ્રોબ્લેમ, મરી ગયા. તો આ તો બિચારા બે બાકડા થઈ ગયા. તે પછી એનું કઈ નામ તો ભૂલી ગયું બેનનું, તો કે એ મને મૂકીને જાય જ એમ વાત કરે. શું કે આમ કોઈ, એકચ્યુઅલી ફેક્ટ તમને કહું છું, આમ એક શબ્દ વધારે નથી કહેતો તમને. એ બિચારા, કેમ કે એને કદી એવું ધારેલું નહીં, કઈ બિચારા એ બીમાર એ નહોતા, ખાસું ધારું નથી ના. તો પછી એને મોટરમાં ડાક્ટર, એને જ્યાં રહેતા ત્યાં ડાક્ટર એને બોલાવ્યા. તો ડાક્ટર આવ્યા તો આમાં તો હવે કઈ છે નહીં, કઈ બની શકશે નહીં. તો કે ના, હોસ્પિટલ લઈ ગયા, સયાજી હોસ્પિટલ લઈ ગયા. સયાજી હોસ્પિટલ કહ્યું કે ભાઈ આમાં કઈ હવે છે નહીં, કઈ થાય નહીં. તો એ કોઈ દિવસ આ બાબતનો વિચાર કરો, અને બેને અરસપરસ બેને વધારે રાગ હતો, રાગ પણ વિશેષ હતો. એક બેને, એક દીકરો હતો, સારી પોસ્ટ હતી, ખાવું શાંત, જેને આપણે સંસારનું શું કેવું બધું ઠીક હતું, સારું હતું. તો એ માણસ 2 મહિને તો એનું મગજ ઠેકાણે
ખરેખર ગયા છે,
એની અસર ના જાય ને, એને દુઃખની અસર ના જાય. માણસો તો છે દુઃખની, દુઃખ એ બિચારી 2 મહિના સુધી તો એની અસરમાંથી આમ ધીરે ધીરે પછી એની અસર ઉત્પન્ન થાય. કેમ કે એને કદી આ વિચાર્યું જ નહીં, પણ આ અનિવાર્ય વસ્તુ એને વિચારી જ નહીં કોઈ દોડ. આ તો અનિવાર્ય પ્રસંગ છે, આ પ્રસંગ કેવી રીતે ટાળી શકાય એમ છે. પણ જેને વિચાર્યું હોય, પહેલેથી કર્યું હોય, તો એ બિચારાને કાંઈ કે તૈયારી હોય એની, આની તો તૈયારી જ બિચારી નથી કોઈ જાતનું. અને સંયોગિક સુખ હોવાથી એનો વિયોગ થયા વિના રહે નહીં, રહે જ નહીં. સંયોગ છે, સંયોગ જન્મ ત્યાં મરણ છે, સંયોગી સંબંધ છે, બેનો સંબંધ સંયોગી છે, તો એનો વિયોગ થવાનો જ છે. પૈસાનો છે, કાં તો પૈસા તમે મૂકીને જશો, કાં તો પૈસા જતા રહેશે, બેમાંથી એક થશે. કાં તો પછી અહીંનો કઈ ચેક ત્યાં ઉપર કામ ના આવે, એ લખાવી લઈએ. અહીંનો ચેક કઈ ઉપર કામ આવતો છે જ નહીં, એટલે અહીંયા જ રહેવાના. પૈસા સંયોગી સુખ માં, તો એ બધાનો વિયોગ થવાનો છે, નિશ્ચિત થવાનો ને થવાનો જ છે. એટલે સમગ્ર સંયોગિક સુખ છે એ દુઃખ સાથે સંકળાયેલું જ છે. ખરેખર તો સુખ છે જ નહીં એક તો, પણ આ તો કહેવાતું સુખ માની લઈએ તો પણ એની સાથે દુઃખ તો સંકળાયેલું જ છે. એક સિક્કાની 2 બાજુ જેવું છે, અહીંયા સુખ છે સાથે દુઃખ સંકળાયેલું છે, કેમ કે એનો વિયોગ થવાનો જ છે, ન થાય એવું બનવાનું જ નથી, અને પછી એનો સંયોગ ફરી નથી થવાનો, ભાગ્ય જેવું શક્યતા હોય છે, કેમ કે બધા પોતપોતાના કર્મ પ્રમાણે પોતપોતાની જગા એ જતા રહે, પછી તો સંયોગ થવાનો પણ નથી. તો આ બધી દેખીતી વસ્તુ માટે પણ જીવે કદી વિચાર કર્યો જ નથી. અને એમાં મારો દીકરો, મારો આનું એનું જગત, એટલે એનો દીકરો, એની બૈરી, એને બહુ તો ખોટું, આમાંથી બહાર નીકળે જ નહીં, શક્ય જ એમાં એમાં. પણ આ પછી શું આનો કોઈ વિચાર જ ન કરે, આ તો દેખીતી વસ્તુ, આ કઈ થોડી શાસ્ત્રમાંથી સમજવાની વાત થોડી છે, આ તો બધું રોજ રોજની વાત છે. તો સંયોગ અને વિયોગ, સંયોગ અને વિયોગ, એટલે મહાપુરુષે કહ્યું છે કે ભાઈ તને પોતાને ઇન્દ્રિયની ઈચ્છા થાય છે એનો અર્થ એ કે તું દુઃખી છો. પ્રવચન સર્વ ગાથા છે કે તને ઈચ્છા થાય છે, જરૂર તું દુઃખી છો, મિત્ર ઈચ્છા કેવી રીતે થાય? હું અહીં બેઠો છું, મને ઉઠવાની ઈચ્છા કેવી રીતે થાય? હું અહીં દુઃખી થાઉં તો ઉઠવાની ઈચ્છા થાય, મિત્ર ઈચ્છા થાય નહીં. તો આપણે કેવું છે, જે ઉભો છે એને બેસવું છે, બેઠો છે એને ઉભા થવું છે, કહું જવું છે, કૂતો છે એને ઉભા થવું છે. તો ક્યાંય કૂવો કે બેહો કે ઉઠો કે જાગો, કોઈ ઠેકાણે સુખ નથી. હોય તો ઉકરા છોડી દે, ક્યાંય નાટક શું, પણ નાટકમાં 2 કલાક 3 કલાક કે હવે બોર થઈ ગયા, એ ફેક્ટ. તમે કન્ટિન્યુઅસ, કારણ કે ત્યાં સુખ નથી એટલે તમે ત્યાં ટકી શકો જ નહીં, પણ આત્મામાં તમે ટકી શકો. એ સુખનું કોઈ દિવસ આત્મસુખની જેને પ્રાપ્તિ થાય છે એને કોઈ દિવસ એમ નથી થતું કે હું બોર થઈ ગયો છું આ સુખથી.
એક જગ્યા એવો દાખલો આપવાનો, જેમાં કહ્યું, ગીતાજીમાં પણ કહે છે કે શાશ્વત સુખ જે હોય એ સાચું સુખ. માટે કોઈ પણ સુખ તને જયારે મળે ત્યારે એને પેલું થર્મામીટર લગાડવાનું, તું શાશ્વત છો.
અમારે
જોઈએ છે તો કે લક્ષ્મી કે તું કાયમ રહેવાની છે, તો કે નથી રહેવાની, તો કે મન જ જોતું. તો બાળક, પિતા, પુત્ર, માં, દીકરો, દીકરી, કઈ પણ શાશ્વત, આ છોકરો જીવન નહીં મરી જાય, નહીં મળે એ સુખ નથી જોતું. ત્યારે આત્મિક સુખ એ એક જ સુખ એવું છે, માટે પેલું થર્મામીટર લગાડવાનું કે આ શાશ્વત છો એવો પ્રશ્ન પૂછવાનો, જો એનો હકારાત્મક છે તો જવાબ આવે તો એ સુખ મારે જોઈએ છે, બાકીના એક જ જોતા.
હવે આનું આ થોડું ભાવાર્થમાં થોડું વિશેષ વર્ણન કર્યું છે, વાત તો એક જ કીધી જ કીધી છે. હવે આનું તો જેટલું વર્ણન કરીએ એટલું, આ તો આવું વાતો છે કે જેટલા દાખલા, આ તો દાખલા શા માટે, વાત તો એક જ વાત છે, વાત તો કહેવાની એક જ છે. જરા એકાદ દાખલો કોકના બેહી ગયો તો કામ થઈ જાય, આ તો બેહી જાય, આ તો પણ પાછું એનો વિચાર કર્યો તો બે નહીં. આ તો એવું છે કે અહીંયા હાંભળા પછી ચોથે દિવસ પછી તો એ ત્યાં રહેતું હોતું જ નથી, એટલે વિચાર કરે, એટલે વિચાર કરતો હોય, રોજ થોડો થોડો વિચાર કરતો હોય તો રહીએ, નહીં તો પાછું ભૂલાઈ ગયા, લાગે કે વાત તો બરાબર છે, પણ ચોથે દિવસે પાછું ભૂલી ગયો તો એ ત્યાં. તો ફરીને એટલા માટે ફરીને રોજ શાસ્ત્રનો સંપર્ક રાખવાનો આપણે કહેવામાં આવ્યું છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે રોજે રોજ સત્સંગ કે શાસ્ત્ર નો અભ્યાસ આપણે હોવો જોઈએ, નહીતર તો 23 કલાક પેલી પ્રવૃત્તિ, 1 કલાક આ પ્રવૃત્તિ, 1 કલાક કરે તો હારી, તો કાંઈક એને રિયસ અસર રહે નહીં. એ આ થોડી વિસ્તારથી એટલા માટે કે આ બધી વાતો આપણા આ ઘર ઘરની વાત છે, આ કઈ શાસ્ત્રમાંથી સમજવાની વાત છે, આ તો બધી આ જ વાત છે, જગત વિશેની વાત છે. તો અહીંયા કહે છે કે ઇન્દ્રિય સુખ કર્મને આધીન છે, એટલે જો સાતાવેદનીય હોય, આપણા પૂર્વ કર્મ સાતાવેદનીય હોય તો જ સાતાવેદની સુખની પ્રાપ્તિ થાય. પણ સાતાવેદની સુખ ક્યારે આપે કે જો મોહની હોય તો, અજ્ઞાન અવસ્થામાં સાતાવેદનીય સુખ આપે, કર્મ માત્ર દુઃખરૂપ છે, કર્મ માત્ર દુઃખરૂપ છે. તો શું અહીંયા કહ્યું કે કર્મને આધીન છે, એટલે કે જો સાતાવેદનીનો ઉદય હોય તો જ આ આપણે સુખરૂપ, સાતાવેદનીને ઉદયમાં સુખ, પણ ત્યાં મોહની હોય તો. એટલે કૃપાળુ એક ઠેકાણે કહ્યું છે કે સાતાવેદનીની અંદર અંતરદાહ તો બેડા જ કરે, અંતરદાહ જે છે એ તો છે જ, પણ એ જીવોને બહુ ખબર પડે નહીં કે અંદર દાહ કેવી રીતે બળે છે, એ થોડું સૂક્ષ્મ વાત છે. તો અહીંયા શું કહ્યું, કર્મને આધીન છે, એટલે કે જો હવે પાપનો ઉદય હોય તો માણસને બિચારાને ખાવાનું ન મળે, ખાવાના સાંસા પડે, સાંજ પડે તો કોઈક વખતે પૂરું ખાવાનું મળ્યું હોય, કોઈ વખતે થોડું મળ્યું, કોઈ વખતે જોઈએ એવું મળ્યું, કોઈ વખતે ન મળ્યું હોય. આપણે અહીંયા અમેરિકામાં, આપણે હિન્દુસ્તાનની તો વાત જ જવા દો, લોકો તો બિચારા ઘણા દુઃખી છે, ખાવાનું પણ ન મળે. પણ ન મળે કારણ એવો સંયોગ થવાનો અને ઉદય નથી. દુઃખનો ઉદય હોય, અશાતાનો ઉદય હોય એટલે એવો સંયોગ મળે જ નહીં. એવો સંયોગ મળે નહીં, સારા સારા જીવોને ન મળે. ભગવાન ઋષભદેવ હતા તો 6 મહિના સુધી આહારનો સંયોગ જ ન મળ્યો. 12 મહિના થયા એમને કઈ વર્ષિતપ નતો કરવો, જતા હતા તે કોઈની મગજમાં જ ના આવે. કેમ કે ગયા ભાવમાં એમને એવું કર્મ બાંધેલું, એવું કર્મ બાંધેલું, પેલા બળદને ખાવાના માટે નહીં આપ્યું, પેલા સિક્કા બાંધી પેલા ભોળા લોકોને કહી રાખ્યું નહીં, એટલે એમનું કર્મ એમને બંધાયું. કયું કર્યું કોઈ તો હતા તો કોણ? ઋષભદેવ ભગવાન તો મોટા રાજા જે કોઈ, અને કેટલી બધી એમની સાહેબી, તેમ છતાં એને ન મળ્યું, ન મળ્યું તો ન જ મળ્યું, ખાવાનું ન મળ્યું. તો આપણે પૂર્વનું કર્મ ન હોય તો આપણે ન મળે, આપણે ન મળે. અહીં લોકો બિચારા હોય તો સવારથી સાંજ સુધી મહેનત કરતા હોય તો માન ખાવાનું મળે, અને કોઈક બિચારો સવારથી સાંજ સુધી મહેનત કરતો હોય, ન કાંઈ મહેનત ના કરતો હોય અને શેઠની માફક ખાતો હોય આરામથી, તો પુણ્યનો ઉદય. એટલે કર્મને આધીન એટલા માટે કે તમને જો સાતાવેદનીનો કર્મનો ઉદય હશે તો તમને આ સંયોગ. સાતાવેદનીયનો અર્થ સંયોગ, સારા સંયોગોની પ્રાપ્તિ, સારા સંયોગોની પ્રાપ્તિ થાય સંયોગોની. પણ અજ્ઞાની જીવ હંમેશા સંયોગોમાં સુખ માને છે, ઇન્દ્રિયના વિષયોમાં સુખ માને છે, માટે એને સુખ કહેવામાં આવે છે. જ્ઞાનીઓને સુખ કહેતા નથી, જ્ઞાનીઓ એને સુખ કહેતા નથી. અને એ સુખ સુખ તમારો ક્યારે લાગે? કે મોહનીનો ઉદય હોય તો, નહીં તો નહીં. મોહનીનું કામ શું છે? કે જે વસ્તુ જ્યાં ન હોય તે વસ્તુ ત્યાં બતાવવી, એ મોહનીનું કામ છે. જ્યાં સુખ ન હોય ત્યાં સુખ બતાવે, સુખ ન હોય ત્યાં સુખ બતાવે. એકનો એક દીકરો હોય ને, એ જરાક માંદો પડી ગયો, એટલો બધો મોહ હોય તો એ રાત ને દાડો ઉજાગરા કરે તો એને દુઃખ ન લાગે એને, માને. કેમ? દુઃખ છે સાક્ષાત તો એ દુઃખ ન લાગે એને. કેમ નથી લાગતો? તીવ્ર મોહ છે, તીવ્ર મોહ છે ને, તીવ્ર મોહ એટલે દુઃખ ન લાગે. ઉજાગરા કરે, અને પાડોશી માટે એક દિવસ ઉજાગરો કરવો હોય તો ન કરે. પોતાનું હોય તો દુઃખ પણ એને દુઃખ ન લાગે. કેમ? મોહ છે. એમ સુખ સુખ ક્યારે લાગે? મોહ હોય તો. મોહની કર્મનો ઉદય ન હોય તો સુખ લાગે નહીં. તો અજ્ઞાનીને જ આ પર પદાર્થમાં તો, એટલે અહીં તો શું કે કર્મને આધીન છે. જો સાતાવેદનીનો ઉદય હોય તો જ પ્રાપ્ત થાય, નતર પ્રાપ્ત થાય નહીં. આપણે ઘણાને જોઈએ અહીંયા પણ, જો આપણે જોતા બિચારો પીએચડી થયો હોય, 2 વાર સુધી એને જોબ જ ન મળે. ઇઝ અ ફેક્ટ. અહીંયા પણ લોકોને એવા છે કે એક એક વર્ષ સુધી બિચારાને જોબ ન મળે, કેટલી મહેનત કરે ન મળે, અને સારું હોય ઉદય હોય તો ચપાટા બંધ સારી નોકરી મળી જાય, બધું મળી જાય, સંયોગ સારા મળી જાય. તો એ કોને આધીન છે? બુદ્ધિને. આ બધા આરબો છે, બધા બુદ્ધિના આપણા કરતા હોશિયારી છે, બુદ્ધિના આપણા કરતા હોશિયારી છે. આ બધા શેખો જે છે, આ કુવેતનો શેખ ને બધા આપણા કરતા બુદ્ધિમાં હોશિયારી છે. કરોડો રોજના કરોડો રોજના કરોડ રૂપિયા, કેટલા કરોડની આવક છે એને ગુંજાણે રોજની. તો પૂર્વનું એવું પુણ્ય લઈને આવ્યો હોય, પૂર્વનું એવું પુણ્ય લઈને આવ્યા, પણ એ પાપાનું બંધી પુણ્ય લઈને આવ્યા હોય, એટલે પાછું એને નરકમાં કે 3 ઇંચમાં જ લઈ જાય. પાપાનું બંધી પુણ્ય હોય, એટલે પાપાનું બંધી પુણ્ય ક્યારે થાય? કે અજ્ઞાન તપ જયારે કર્યું હોય, અજ્ઞાન પ્રદાન કર્યું હોય, એવા બધાનું ફળ પાપાનું બંધી પુણ્યમાં. તો અહીંયા કર્મને, અહીં તો વાત એક જ છે કે કર્મને આધીન આ સુખ છે. એટલે તમારી ઈચ્છા, તમારી ઈચ્છા પ્રમાણે નથી કોઈ વસ્તુ મળવું. ઈચ્છા તો ઘણી કરે કરોડપતિ થવાની, બધા કહે છે કે હું કામ છું કે ડોલર ભેરા કરવા છે, પણ ભેરા થાય માણ ભેરા કરે એટલે એકાદ આવે કે હું કે ઇન્ડિયાની આવી મુસાફરી તો 3-4 હજાર ડોલરની, 5 હજાર શું કેટલો? 5 હજાર થઈ ગયા, 5 હજાર ડોલર થઈ ગયા. માન મન પેલા બચાવ્યો હોય વર્ષમાં 5 હજાર, તે એક મુસાફરી એકાએક આવી પડે કે બા એકદમ બીમાર થઈ ગયા છે, આવો આવ્યો એને ચાલે નહીં. તો એવું કઈ આપણે ઈચ્છીએ એવું કઈ ભેરું ભેરું થતું પૂરું હોય કર્મ, એટલા પ્રમાણમાં આપણે પાસે આવે. એમ વાત કરી કર્મને આધીન છે, અંત સહિત છે, નાશવંત છે. આપણે વાત કરી માનસિક અને શારીરિક દુઃખોથી, અર્થાત આદિ વ્યાધિ ઉપાધિથી ખલેલ પામે છે અને પાપનું મૂળ છે એવા સુખમાં ખરેખર સાચું સુખ છે એવી શ્રદ્ધા ન કરવી તે નિકાંક્ષિત અંગ છે. તો આવી શ્રદ્ધા જ્ઞાનીઓને હોતી નથી. જ્ઞાનીને કોઈ પણ, આપણે તો મૂળ એ વાત છે કે જ્ઞાનીને જગતના કોઈ પણ પદાર્થની અંદર સુખ બુદ્ધિ નથી, જોવાના કોઈ પણ પદાર્થની ઈચ્છા છે નહીં. જ્ઞાનની ઈચ્છા રહિત છે. જેને ઈચ્છા છે એ જ્ઞાની છે. જ્ઞાનીને કોઈ ઈચ્છા હોતી નથી. તો કે પછી આ બધી જ્ઞાની હોય અને ઉપદેશ આપે ને આ એના પણ એ દ્રષ્ટા છે. ખરેખર તો એ તો એવો રાગ હંમેશા પોતે જે સુખ પ્રાપ્ત કર્યું છે એવું સુખ પોતાની અધૂરી દશા છે ને, પૂર્ણ દશા નથી, પૂર્ણ વિતરાગ દશા નથી. એટલે એ દશામાં એવો રાગ આવે કે જગતના જીવો પણ આ બધા સુખને પામે. તો તે વખતે પણ ખૂબી આ છે, તે વખતે પણ એ દ્રષ્ટા છે. એની સાથે કૃપા દેખે કારણ કે જ્ઞાનીનું જે પેટ છે એ બીજાના ઉપકાર માટે છે, પણ તે વખતે પણ છતાં તે દ્રષ્ટા છે, એવું વાક્ય લખેલું છે. તો જ્ઞાનીની કોઈ પણ પ્રકારની જગતના સુખની ઈચ્છા છે જ નહીં. એક કૃપાળુદેવ જતા હતા, સાયલા જતા હતા, સુભાગભાઈ સાથે હતા. હીરાની પેટી એમની પાસે હતી. તો આપણે આમ ખડખડ તે વખતે ક્યાં એને ડામાના રસ્તા વસ્તા નહોતા, ઓળીની રસ્તાઓ હતા. તે સૌભાગ્યનું થયું કે તમારા હીરા પડી નહીં કે અમારું તો ક્યાંય કઈ જવાનું નથી. એટલે અમારું તો જે છે અહીંયા છે, આમાંથી આ જાય તો અમારું કઈ જાતું કરતું એમ બોલેલા. તો જ્ઞાનીઓને એ જગતની કોઈ ચીજની પડી નથી. એટલે કૃપાળુદેવ ઠેકાણે કહ્યું છે આખા જગત સોનાનું થઈ જાય તો અમને તૃણવત છે. અમને તો એ તૃણવત છે અને ભક્તિનું ધામ છે અમારા માટે. આ જગત અમારી ભક્તિ સિવાય બીજું કશું જ હતું. કોની ભક્તિ જોઈએ છે? પોતાના સ્વરૂપ ને સામે સ્વરૂપ પ્રાપ્ત એવા પંચ પરમેશ્વરની. જ્ઞાનીની એક જ ઈચ્છા હોય છે અને તે ઈચ્છા ખરેખર તો ઈચ્છા રહિત જ છે. પણ અગર કોઈ પણ પ્રકારે આપણે કહીએ તો જગનની અવસ્થાની અંદર પોતાના સ્વરૂપમાં સ્થિર થવા સિવાય જ્ઞાનીની કોઈ ઈચ્છા નથી. અને પોતાના સ્વરૂપમાં જે વખતે સ્થિર ન થઈ શકે, અગર ધ્યાન આધીન ન કરી શકે, તે વખતે પંચ પરમેશ્વરના ભક્તિમાં જોડાય, શાસ્ત્રમાં જોડાય કે પંચ પરમેશ્વરીને ભક્તિમાં જોડાય. એટલે આચાર્યો કહ્યું કે જ્ઞાની બે ઠેકાણે હોય છે, કાં તો અહીંયા હોય છે અને કાં તો સ્વરૂપ પ્રાપ્ત જે પુરુષો છે એમાં એનું મન લીન હોય છે. અગર તો એમને આપેલા ઉપદેશમાં આ સિવાય બીજી કયો ઠેકાણે જ્ઞાનીને કોઈ પણ પ્રકારની છે? જ્ઞાની ઈચ્છા રહિત છે. એટલે જગતના કોઈ પદાર્થની એને ઈચ્છા છે નહીં. કોઈ પણ પદાર્થની એમને જીવિત કે મરણે નહી, ન્યૂનતાધિકતા ભવ મોક્ષ પણ વર્તે તે સમભાવ છે. ભવ અને મોક્ષમાં પણ એને સમ છે. તો આટલી બધી સમવૃત્તિ છઠ્ઠે સાતમા ગુણસ્થાનની આ વાત છે. થોડુંક આગળની ચોથા ગુણસ્થાનમાં આવો આવે રાગ. એમ તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઉપદેશનો રાગ આવે છે, પણ એ વખતે પણ એના દ્રષ્ટા હોય છે. એ વખતે પણ આ જ્ઞાનીની ખૂબી હોય છે. એના પણ ઉપરોક્ત વાક્ય એવું લખ્યું છે કે એમાં પણ એને ઉપેક્ષા છે, એમાં પણ એની ઉપેક્ષા છે. પણ આવો ભાવ આવ્યા વિના રહે નહીં જ્ઞાનીને. કેમ કે પૂર્ણ વિતરાગ નહીં થયોથી મિશ્ર અવસ્થા છે. વિતરાગ અવસ્થા અને રાગ અવસ્થા બે એકી સાથે છે. બંને ધારા જ્ઞાનીને સાથે હોય છે, વિતરાગ ધારા અને રાગ ધારા. જેટલો વિતરાગતા પ્રાપ્ત જેટલે અંશે કે ચોથે ગુણસ્થાન ગયા તો કેટલી કે અંતાનુબંધી કસાય ગયો અને મિથ્યાત્વ ગયું એટલું, પાંચમી ગુણસ્થાને કે અપ્રત્યાખાને વર્ણ કસાય ગયો, એમ કસાય ઓછા થતા જાય છે, તેમ તેમ વિતરાગતા વધતી જાય છે. પણ જેટલા અને બાકી જેટલા કસાય રહે છે કે ચોથે ગુણસ્થાન કે ત્રણ કસાય રહીએ, પાંચમી ગુણસ્થાને કે ચોથે ગુણસ્થાને કે ત્રણ કસાય રહીએ બાકી, પાંચમી ગુણસ્થાન કે બે, છઠ્ઠે ગુણસ્થાને કે સાતમા ગુણસ્થાને કે એક કસાય બાકી, સંજલન કસાય જ બાકી. જેટલો કસાય છે એટલો રાગ ભાવ છે. એટલે બે ધારા જ્ઞાનીને સાથે ચાલે છે. આ વાત કેમ કે જેટલી શુદ્ધિ પણ છે અને અશુદ્ધિનો અંશ પણ છે. તો જેટલી શુદ્ધિ છે એટલી જ વિતરાગતા છે, એટલી જ પ્રાપ્તિ છે. અને અશુદ્ધિ છે એ અશુદ્ધિ ટાળવાનો જ્ઞાની પુરુષાર્થ કરી રહ્યા છે. બે ધારા જ્ઞાનીની હંમેશા હોય છે. બંને સાથ રહે નહીં નિશ્ચય એકાંત હતી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર અને બંને સાથ, નિશ્ચય અને વ્યવહાર બંને જ્ઞાનીની સાથે હોય છે. એટલે નિશ્ચય એટલે પોતાનો પૂર્ણ વિતરાગરૂપ સ્વરૂપ, જેટલું શુદ્ધિ એટલું અને વ્યવહાર એટલે જેટલો રાગ બાકી રહ્યો એટલો. આ બંને ધરા જ્ઞાને, આ જ્ઞાને જ જાણે, આ અનુભવનો વિષય છે. આ કલ્પ એટલે ખ્યાલ આપણને આવે બુદ્ધિપૂર્વકનો, પણ ખરેખર અનુભવનો કે કેટલી વિતરાગતા છે અને કેટલો રાગ છે એ જ્ઞાની બે જાણે છે. કેટલી શુદ્ધિ છે એટલી અશુદ્ધિ છે જ્ઞાની પોતે પ્રત્યક્ષ અનુભવથી પોતે જાણે છે. તો બંને ધારાઓ જ્ઞાનીને એકી સાથે હોય છે. તો જ્યાં અંતરથી આ વિતરાગ ભાવ છે પ્રગટ, અને જે જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ જ્ઞાનીને હોય છે, એથી જગતના કોઈ પણ પદાર્થ પ્રત્યે એને કાંક્ષા હોતી નથી. ઇન્દ્રિયજનિત સુખ કર્મને ઉદયને આધીન છે, કારણ કે ઇન્દ્રિય સુખના સાધનો સાતાવેદનીય કર્મના ઉદય નિમિત્તે પ્રાપ્ત થાય છે. તે વિષય સાધનો ઇન્દ્રિય ધનુષવત વીજળીના ચમકારાની જેમ ક્ષણભંગુર છે. કૃપાળુદેવે વાત કરી છે ને, કૃપાળુદેવે આ જ વાત પેલા કરી, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય એતો જળના તરંગ પુરિંદરી ચાપ અનંગ રંગ શું રાચીએ ત્યાં ક્ષણ નો પ્રસંગ છે. તો એ વાત અહીં કરી છે, આ એ વાત કરી છે. એ વિષય સાધનો ઇન્દ્રધનુષવત વીજળીના ચમકારા જેમ ક્ષણભંગુર છે. અસાતાવેદની કર્મના ઉદય નિમિત્તે તેનો અલ્પકાળમાં અંત આવે છે, માટે તો અંત સહિત છે. સુખ પછી પાછું દુઃખ આવ્યા વિના રહીએ નહીં. આપણે ત્યાં સુખ દુઃખ આપણે આવ્યા જ કરે. સુખ દુઃખ આવે એમ પ્રવાહ એટલે અંત સહિત છે. ઇન્દ્રિય સુખ અખંડ ધારા પ્રવાહ રૂપ હોતું નથી, તેથી વારંવાર અનેક દુઃખોના ઉદય સહિત હોય છે. કોઈ વખતે રોગ થાય તો કદી સ્ત્રી પુત્રાદીનો વિયોગ થાય, કદી ધનની હાનિ થાય તો કદી અનિષ્ટ વસ્તુઓનો સંયોગ થાય, એમ તે અનેક દુઃખોથી અંતરિત હોય છે. વળી ઇન્દ્રિય સુખમાં એકતા બુદ્ધિ હોવાથી અજ્ઞાની જીવો પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી પાપારંભમાં પ્રવૃત્તિ કરે છે, તેથી તેને પાપનો બંધ થાય છે. આથી ઇન્દ્રિય સુખ પાપનું બીજ છે. આવા પરાધીન અંત સહિત અને દુઃખરૂપ ઇન્દ્રિય સુખમાં સમ્યક દ્રષ્ટિને વાસ્તવિક સુખ ભાસતું નથી, તેથી તેને તે સાચું સુખ છે એવી આસ્થા કેવી રીતે હોય, અને આસ્થા વિના એટલે વાંછા પણ કેમ હોય. ઇન્દ્રિય સુખ ભોગવવાના કાળે પણ આકુરતા જ હોય છે, તેથી તે સુખ નથી પણ દુઃખ જ છે. પ્રવચન સાર ગાથા 76 માં કહ્યું છે કે જે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે તે સુખ પરના સંબંધવાળું બાધા સહિત વિચ્છિન્ન બંધનું કારણ અને વિષમ છે, એ રીતે તે દુઃખ જ છે. તો જેને આત્માના સ્વાભાવિક સુખની શ્રદ્ધા હોય છે તે સમ્યક દ્રષ્ટિ હોય છે, અને તેવા આનંદ સુખને જે જાણે છે, ઉપાધિ રૂપે શ્રદ્ધે છે અને પોતાના આત્મિક સુખને અનુભવે છે, તે ભવ્ય જીવો સમ્યક દ્રષ્ટિ છે. તેઓ પોતાના ગુણસ્થાન અનુસાર, જોકે હે બુદ્ધિ વિષય સુખને અનુભવે છે તો પણ નિજ શુદ્ધાત્મ ભાવનાથી ઉત્પન્ન અતિન્દ્રિય સુખને જ ઉપાદેય માને છે, અને તેથી તેમને તેમની શ્રદ્ધામાં સંસારિક સુખની જરા પણ આકાંક્ષા નથી. તેથી સમ્યક દ્રષ્ટિ જીવોને નિકાંક્ષિત ગુણ હોય છે. તો આ પ્રમાણે સંસારી સુખની ઈચ્છા જ્ઞાની હોતી નથી. પણ એક વાત અહીંયા સમજવાની છે કે જયારે જયારે ઇન્દ્રિય સુખો, આપણે ઇન્દ્રિય સુખો ખરેખર છૂટે ક્યારે, ખરેખર બે વાત છે, એના આપણે પ્રયત્નપૂર્વક એ ઓછા કરી શકીએ. તો આપણે જેટલી જરૂરિયાતો ઓછી કરીએ, ઓછામાં ઓછી જરૂરિયાત આપણે ચલાવીએ, તો એની આસક્તિ આપણને ઓછી થઈ કહેવાય, એને વૈરાગ ભાવ કહેવાય. પણ એ સાચો નહીં. સાચો ક્યારે થાય કે જ્યાં સુધી આત્મસુખની પ્રાપ્તિ નથી, શિવને એક જ વાત જોઈએ છે, સુખ જોઈએ છીએ. જો આ સુખની પ્રાપ્તિ થાય તો જ આ સુખ છૂટે, નહીતર આ છૂટે નહીં. ભલે ને પછી એ સાધુ થઈને જતો રહીએ જંગલની અંદર, પણ આત્મજ્ઞાન ન થાય, એટલે કે સાચા સુખની, આત્માનું સુખની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કોઈ દિવસ એને ઇન્દ્રિય સુખ પ્રત્યેની દ્રષ્ટિ સર્વથા જાય નહીં. ભલે એની મંદ થઈ હોય પણ ખરેખર જાય નહીં. તો આત્મજ્ઞાન એક જ વસ્તુ એવી છે કે એટલે કે આત્મિક સુખ જ એક એવું સુખ છે જે જગતના સમગ્ર સુખને નિરસ બનાવી દે છે, અને પછી એની દ્રષ્ટિ જાય જ નહીં. તમે લાખ વાત કરો ને જ્ઞાનીને, કદી તમે ગમે એ વસ્તુ કરો ને, જાય જ નહીં. કેમ? ગ્રહણ વિના, આત્માના સુખના ગ્રહણ વિના ઇન્દ્રિય સુખનો ત્યાગ સાચો હોઈ શકે નહીં. પણ એનો અર્થ એવો નથી કે મંદ ન કરાય. એટલા માટે કહ્યું છઠ્ઠી કાથવાની અંદર આત્મસિદ્ધિની અંદર એ વાત કરી છે, વૈરાગ આદિ સફળ જો જો સહ આત્મજ્ઞાન, આત્મજ્ઞાન હોય તો જ આ વૈરાગ સાચો છે, સફળ છે, એટલે કે મોક્ષના ફળને માટે કાયા તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિધાન. પણ આ ત્યાગ વૈરાગ છે, વૈરાગ જે છે એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પણ એક સાધન છે. એટલે શરૂઆતમાં જે મુમુક્ષુ હોય એને કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થને આટલા ગુણો તો હોવા જ જોઈએ. એટલે કે ઇન્દ્રિય સુખમાંથી જીવે પાછા હટવું જ પડે. એટલા માટે અષ્ટાંગ યોગની અંદર વાત કરી કે ભાઈ પ્રત્યાહાર થાય પછી ધારણા ધ્યાન ને સમાધિ થાય, એની પહેલા થાય નહી. અષ્ટાંગ યોગ છે ને, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો જ્યાં સુધી જેને ઇન્દ્રિયના વિષયો જીતા નથી એને દુનિયામાં કદી આત્મસુખની પ્રાપ્તિ થાય જ નહીં. પણ આત્મસુખની પ્રાપ્તિ માટે એક સાધન તરીકે જેટલી જેટલી આપણી આસક્તિ ઓછી થાય તેટલા તેટલા આપણે આ તરફ આવી શકીએ. એક છે કે ભાઈ આ શરીર છે એમાં એ શરીરની જ્યાં સુધી હયાતી છે ત્યાં સુધી મારે આ કામ કરી લેવું છે, એટલે શરીરને પોષવું પડશે. પણ એટલું પોષવાનું કે જરૂર છે એટલું જ. ભૂખ છે અગર તો પેટ છે એ સ્વાદ નથી માગતું, પેટને તો ભરાવાની વાત જરૂર છે. જીભને સ્વાદ જોઈએ છે, સ્વાદ પેટને જોતો નથી, પેટને તો પોતાનો ભરાય એટલે બસ. એમ આપણે પણ એટલા માટે ઓછામાં ઓછી આપણી જરૂરિયાતો હોય અને જેટલી એમ છું કે જેને સ્વાદ જીતો એ બાકી બધી ઇન્દ્રિયોને જીતે છે. તો આપણે સ્વાદ જો જીતીએ તો બાકીની બધી ઇન્દ્રિયો આપણે જીતાય. એટલે જેટલું આપણે જરૂર પડે એટલું જ આપણે ખાઈએ. એટલે કહ્યું છે ઓછામાં ઓછું જરૂરત પૂરતું જ ખાવાનું, વધારે ખાવાનું નહીં. ઠીક, કારણ કે આ આ ભજીયા, ઠીક, અમારે ડોક્ટર હતા, અમારે મારી સામે જ રહ્યા છે, તો એને ભજીયા બહુ ગમે. પ્રવીણભાઈ ને આપણા ડોક્ટર પ્રવીણભાઈ ચિલ્ડ્રન સ્પેશિયાલિસ્ટ પાલનપુરમાં, તો કે ભાઈ આ તો મળે મને, તો મેં કામ આ શરીર, મને કે ભાઈ શું કરવું, આ સાલે આ શરીર વધેલું તો છે પણ ચાલો ભજીયા મને એવી ભાવે છે કે ખાવાઈ જાય છે કે મારા. તો બહુ ભાવે એટલે ખાઈ જવાની વૃત્તિ ન જોઈ. આ માર્ગમાં જેને આવવું છે એને કઈ બહુ ભાવે ભાવે નહીં, આ તો જરૂર પૂરતું ખાવાની વાત છે, ભાવે ભાવવાની વાત નથી. એટલે જે બહુ ભાવતી વસ્તુ હોય એ વસ્તુને પહેલા છોડવી, એટલે કે જેમ બને સાદું ખોરાક, સાદું સાદું ભોજન આપણે જેમ બને એમ લેવાનું. એ પ્રમાણે કરી કરીને આપણે આ કામ કરવાનું છે ને, આ કામ તો કરવાનું નથી. અને જેટલે બને બહાર જવાનું, આ કરવાનું, બધા ઇન્દ્રિયનો વિષયો ને જેમ ઓછા થાય એમ આપણે કરીએ, તો એક વૈરાગની ભૂમિકા આપણે આવવી જોઈએ. અને વૈરાગની ભૂમિકા આપણને ના આવે તો આ માર્ગમાં પ્રવેશ થાય નહીં. પણ સાચી સાચો ઇન્દ્રિય તો ત્યારે જ થાય કે જયારે આત્મજ્ઞાન થાય ત્યારે. પણ એની પહેલા આપણે એની મંદતા કર્યા ન કરીએ તો આત્મજ્ઞાન થાય જ નહીં. એટલે વૈરાગ ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ને તેની જ્ઞાન અટકે, ત્યાગ વૈરાગમાં તે ભૂલે નિજ ભાન. તો ત્યાગ વૈરાગ વિના કોઈ દિવસ આત્મજ્ઞાન થતું નથી, કોઈ પણ રીતે આત્મજ્ઞાન થાય નહીં. એટલે જેટલી જેટલી આપણી વૈરાગની વૃદ્ધિ થાય, અને મુમુક્ષતા ત્યારે જ કહેવાય છે કે જયારે વૈરાગની પ્રાપ્તિ હોય ત્યારે જ, એની પહેલા કોઈ મુમુક્ષતા છે જ નહીં. જેને વિષયો પ્રત્યેની માત્રા અતિ અલ્પ થઈ ગઈ છે, બહુ ઓછી થઈ ગઈ છે, અને માત્ર પોતાનું શરીર ટકાવવા પૂરતી જ પોતે ખાઈ પીએ છે, આ દ્રષ્ટિ સાધકમાં આવવી જ જોઈએ. આ દ્રષ્ટિ ના આવે ને ખાવ પીવું આપણે કઈ વાંધા જેવું નથી, એને શાસ્ત્ર વાંચો, ધર્મ કરો, ડેરાસર જાઓ, કામ ના આવે. અહીં તો જે જોઈએ જોઈએ, અમે જરાય ચાલે એવું, આમાં બીજું કઈ ચાલતું નથી. આ નિયમોમાં એકેમાં ફેરફાર થઈ શકે એમ છે જ નહીં. તો પોતાના કસાયો, જેમ કસાયો ક્યારે આપણા ઓછા કેમ થાય, ક્યારે થાય કે આ બધા સાધનોમાં આપણે પ્રીતિ ઓછી થતી ની મળે, કસાયો ઓછા થઈ જાય. આ તો કસાય ઓછા થવા જોઈએ, કસાય ક્યારે ઓછા થાય, જતું કરવાની વૃત્તિ હોવી જોઈએ, આપણે જતું કરવાની વૃત્તિ હોવી જોઈએ. તો આ બધી વાતોની જરૂરિયાત છે. તો એમાં ખાસ ઇન્દ્રિયના વિષયો ઉપર ખાસ મહત્વનો ભાર મહાપુરુષો આપે છે કે એમાંથી આપણે જેટલું બને એટલું આપણે પાછા વળવું પડે. સાચું પાછા વળવાનું તો આત્મજ્ઞાન થશે ત્યારે જ થશે, પણ એની પહેલા આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પણ આપણે ઇન્દ્રિયના વિષયોથી જેટલું બને એટલું પાછા વળવું પડે. જોઈએ અને કશાય આપણા ઓછા થવા જોઈએ અને આ ભાવમાં તો મારે આત્મજ્ઞાન જ પ્રાપ્ત કરવું છે એવો આપણો નિર્ણય થવો જોઈએ કે આ ભાવ બગાડવો નથી. અને તો બગાડી નાખ્યા, હવે આ એક ન બગાડીએ. એટલે એક ઠેકાણા કૃપાળુ તો લખ્યું છે કે અનંત એ આ એક ભાવ જો આત્મન માટે બગાડવામાં આવશે તો બધા જન્મનું સાટું વળી રહેશે. આ એક જ જન્મ જો આત્મા માટે વ્યતીત કરવામાં આવશે તો અનંત જન્મનું સાટું વળી રહેશે. એટલે કે આવો નિર્ણય હોવો જોઈએ. એટલે કહ્યું ભવે ખેદ અને અંતરદેવા માત્ર મોક્ષ અભિલાષ. મોક્ષ મારે બીજી કોઈ ઈચ્છા નથી. એવી જાતનો આપણો જેને નિર્ણય થાય એ બધા નિર્ણયમાં પેલું આ ઇન્દ્રિય સુખમાંથી આપણે પાછા પડવાનું છે. એટલે વૈરાગ આપણને ઉત્પન્ન થવો જોઈએ. વૈરાગ સાથે મોક્ષની સિવાય આ બહુ બીજું કંઈ કરવાનું તો એવી આપણે જરૂર ઈચ્છાવી છે. અને ભવે ખેદ આ જગતમાં દુઃખ જ છે અને એ પ્રત્યે હવે હું ક્યારે છૂટું. એટલે કૃપાળુ દેવ ઠેકાણે કહ્યું છે કે તમ પ્રભા એવી નરકના દુઃખ કરવાને એમને દુઃખ સહન કરવા અમે તૈયાર છીએ પણ આ મોહિની અમારથી સહન થતી નથી. આમ એક શબ્દ લખ્યો છે
તમ પ્રભા નરકનું દુઃખ સહન કરવા
તૈયાર છીએ પણ મોહિની સહન થતું. કારણ કે મોહિની તો તમ પ્રભા નરક એક જ વખત આવશે પણ મોહિની હશે તો અનંત વખત પાછું નરકમાં જવું પડશે. એટલે આ ભાવ આપણને મળ્યો છે તો એને આપણે કેમ સાર્થક કરીએ. આ એક જ રીતે સાર્થક થાય કે જો આપણું ધ્યેય આ ભાવમાં તો માત્ર આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, બીજું મારે કંઈ કરવું નથી. જગત એથી કંઈ કે બધી નોકરી વોકરી છૂટી દેવાની એવું કંઈ હોતું નથી. જગતના વ્યવહારો તો ચાલ્યા જ કરશે. તો દેહાસિત વ્યવહારો છે, દેહાસિત વ્યવહારો જેને રોટલી બનાવવાની છે રોટલી બનાવવાની જ છે. એમાં સંધ્યા કે રોટલી ઉન બનાવી ચાલે જ નહીં. શી હેઝ ટુ પ્રિપેર ચાલે જ નહીં, શક્ય જ નથી. કેમ કે એના દૈહિક ક્રિયાઓ થવાની જ છે એટલે કે એ કંઈ બની શકે એવું છે નહીં. એટલે પણ એ બધાની અંદર આપણે આસક્તિ કેમ ઓછી કરીએ. એટલે કે બીજા કમાવવી પડશે કેમ કે સંસાર ચલાવવો છે પણ જે મળ્યું બરાબર છે એમાં કઈ વાંધો નથી. એટલે કૃપાળુએ વાત પણ કરી છે કે જેને વધારે કમાવવું છે એને પૂછવું કે આ પોતે શા માટે કમાય છે. જો પોતાના પેટ પૂરતું મળી રહેતું હોય પોષણ પૂરતું હોય તો એ પૂરતું છે. અને જો કોકને વધારે ઈચ્છા તમને થતી હોય લક્ષ્મી તો પૂછવું કે તારે શું જોવું. જો દાન સિવાય બીજી કોઈ પણ ઈચ્છા હોય તો ઈચ્છા રાખીશ નહીં. તો આપણું પૂર્વ કર્મના હિસાબે આપણને તમારું જો પુણ્ય હશે તો જંગલમાં જશો ત્યાં તમને રોટલો મળી રહેશે. એની કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. છોકરાની કોઈ ચિંતા કરવાની. જો છોકરો સારો હોય છે તો એનું કુટી ખાય અને ખરાબ હશે એટલે 5 લાખ રૂપિયા મૂકી જાઓ તો પૂરા કરશે. તો એની કઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે આપણા પુણ્ય પ્રમાણે રોટલો આપણે મળી રહેવાનો જ છે. નહીં મળે પડે એવું કઈ છે જ નહીં. નહીં પુણ્ય જો પરવારી રહી છે ભગવાને નથી મળ્યું તો નહીં મળે. તો આપણે પુણ્યનો એટલો વિશ્વાસ હોવો જોઈએ. અને કે જે કઈ થાય તે સુભાગભાઈને તો બહુ મુશ્કેલી હતી તેમ છતાં એમને તો હંમેશા દ્રષ્ટિ કૃપાળુ હંમેશા એમ જ કહેતા કે ગમે એટલી મુશ્કેલી આવે પણ તમે શાંતિથી સહન કરો. શાંતિથી એને ખાવા એવી તકલીફ હતી ઘણી હતી. તો આપણે આપણું ધ્યેય આ જ છે એવો આપણે નિર્ણય કરી અને એ તરફ ગતિનો પુરુષાર્થ કરશો તો મનુષ્ય બહુ સફળ છે. અને જો અત્યારે જયારે આપણે આ બધી સામગ્રી પ્રાપ્ત થઈ છે અનુકૂળ એ વખતે જો નહીં કરીએ તો કૂતરાના અવતારમાં કરવાના છીએ. અગર તો કોઈ ભીલના અવતારમાં જઈશું ત્યારે કરવાના છીએ. અગર તો કોઈ અનાર્ય દેશની અંદર જઈશું અને અનાર્ય ત્યાં જન્મ લઈશું કે જે વખતે કોઈ પણ આ ધર્મની પ્રાપ્તિ થઈ શકે ત્યારે કોઈ સંયોગો નથી ત્યારે કરવાના છીએ. તો અત્યારે અપૂરો અવસર આપણે પ્રાપ્ત થયો છે તો એ અપૂર્વ અવસરનો આપણે બરાબર રીતે એનો ઉપયોગ કરી અને આપો આપણે જે કરવા યોગ્ય છે તે જ કામ કરી.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત.